ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान् मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरतं शब्दजेतरवात्मजं राजचंद्र महंवंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 12 जून 2016 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 755 आपण स्वाध्याय चालू छ सम्यक दर्शन सम्यक ज्ञान અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણી સ્થળે તે વિતરાગોએ કહી છે. જોકે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે. તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મ સ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાદ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. વિષય ચાલે છે જગતના તમામ જીવો દુઃખથી પીડિત છે, કોઈને કોઈ પ્રકારનું, કોઈને કોઈ પ્રકારનું, કોઈને કોઈ પ્રકારનું. પરંતુ સંસારી જીવોની ઓળખાણ જો કોઈ સામાન્ય હોય તો દુઃખ છે. અહો દુઃખો હું સંસારો, જસ પિસંતુ જંતુણો. અરે આ સંસાર તો દુઃખમય છે, જ્યાં જગતના જીવો દુઃખમાં પીલાય છે. જ્ઞાનીઓએ સંસારનું ઓળખા આપ્યું છે. આ દુઃખ મટતું નહીં હોય, આ દુઃખનું કારણ શું હશે, આ દુઃખ મટવાના ઉપાય શું, આ દુઃખ કેવી રીતે મટે, તનનું મનનું ધનનું સ્થિતિનું સંજોગનું અનેક પ્રકારના હોય છે. એના માટે અનેક વિદ્વાનોએ અનેક સત્પુરુષોએ મહાપુરુષોએ પ્રયત્નો શરૂ કર્યા, સત્યની શોધ શરૂ કરી, તત્વનું અનુસંધાન શરૂ કર્યું. કૃપાળુદેવ લખે છે કે બધાએ ધર્મથી દુઃખ મટે એના ઉપર તો આવ્યા, એક નિર્ણય તો થયો કે દુઃખ ધર્મથી મટે. પણ પ્રશ્ન થયો કે આ ધર્મનું સ્વરૂપ શું, કયા ધર્મથી દુઃખ મટે, કેવી પ્રકારના ધર્મથી દુઃખ મટે, આ ધર્મનું સ્વરૂપ શું. એમાં મતભેદ ઊભા થયા. કોઈ તો બહુ આગળ વધી શક્યા નહીં, એટલે એમણે તો પોતાની યાત્રા ત્યાં જ થંભાવી દીધી. કોઈ થોડા આગળ વધ્યા, કોઈ થોડા આગળ વધ્યા. જે લોકો જ્યાં રોકાઈ ગયા ત્યાં ત્યાં એના અનુયાયીઓ એની સાથે જ રોકાઈ ગયા. અને આવું જ બનતું હોય છે કે અનુયાયીઓ ત્યાં સુધી જ આગળ વધી શકે જ્યાં સુધી એ જેને અનુસરતા હોય એનાથી વધારે એનો વિકાસ હોઈ શકે નહીં. પરંતુ વિતરાગ દર્શનની અંદરના તીર્થંકર કેવડી સંકિતધારી મહાત્માઓએ આનું સંશોધન આગળ વધાર્યું અને ખૂબ એના અંત સુધી ગયા. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે એક અણુ માત્રથી પણ, આહારના અણુ માત્રથી આત્માને જુદો કરી અને આ તીર્થંકરોએ એવી ચોકસાઈ કરી, એવી તપાસણી કરી, એવી અગ્નિ પરીક્ષા કરી કે જીવ જીવે છે શેનાથી, પદાર્થથી જીવે છે, પરિસ્થિતિથી જીવે છે, સંગથી જીવે છે, સંજોગોથી જીવે છે, જીવનું જીવિતવ્ય શેના આધાર ઉપર છે. આટલું ચિંતન, ગહન ચિંતન કરીને એમણે જોયું કે આ ચૈતન્ય પદાર્થ જુદો છે અને આ દેહ એ પણ જુદો છે. ચેતન અણહારી છે, એ પોતાના જીવત્વથી જીવે છે, કોઈ બહારના પદાર્થના કારણે જીવતો નથી. કેમ કે પદાર્થનો સંગ, સંબંધ અને સંયોગ એ શાશ્વત નથી જીવની સાથે, પર્યાયવત છે. આજે જે સંજોગો છે, આજે જે પદાર્થોનો સંગ આપણને છે, આજે જે સંબંધ સાથે આપણે જોડાયેલા છીએ, આ કાયમ નથી. આ દેહની પર્યાય છૂટે એટલે સંગ, સંબંધ અને સંયોગ બધું છૂટી જાય. કોઈ સાથે ચાલી ન શકે, કોઈ સાથે રહી ન શકે. આવું લોકનું સ્વરૂપ છે, તત્વનું સ્વરૂપ છે. વિતરાગ મહાત્માએ અદ્ભુત વિજ્ઞાન શોધી કાઢ્યું અને એ માટે થઈને એમને જિનેશ્વર વિતરાગોએ પોતાનો મત જે દર્શાવ્યો કે હા, આ દુઃખ મટી શકે છે, હંમેશને માટે ટળી શકે છે, જીવ હંમેશને માટે સદાને માટે દુઃખથી મુક્ત થઈને જીવી શકે છે, અને એના ઉપાય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અને એના ત્રણેયના એકત્વથી પ્રાપ્ત થતો સમ્યક મોક્ષ. વિતરાગ દર્શન, જૈન દર્શન બરોબર સમજી લેવું જોઈએ. આ મતભેદવાળા સંપ્રદાય એની અંદરની બધી માન્યતાઓ તો ક્ષુલ્લક છે, સપાટી ઉપરની છે. એની અંદર ગૂંચવાઈ ન જવું, અટકાઈ ન જવું, એનાથી પર થઈને વસ્તુનો વસ્તુ ગતે વિવેક કરતા શીખવું જોઈએ, વિચારવું જોઈએ. એટલે સમગ્ર આગમના સાર રૂપે ઉમાસ્વાતી મહારાજે તત્વાર્થ સૂત્રની રચના કરી. એની અંદર એક સૂત્ર મૂક્યું, જિનાગમનો સાર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી મોક્ષ થાય છે. મોક્ષ માર્ગ એક જ છે આ, અને એ વાત કૃપાળુદેવ અહીંયા મૂકી કે જેમણે વિતરાગોએ ઉપાય શું કીધા છે, જિનેશ્વર ભગવંતોએ શું કીધા છે, અને આપણે પણ જ્યારે ધર્મની બાબતમાં વિચારવું હોય ત્યારે આ શું કહે છે, આ શું કહે છે, અહીંયા સંપ્રદાયમાં શું કહે છે, અહીંયા ગચ્છમાં શું કહે છે, આવી માથાકૂટમાં મુમુક્ષુ ન પડે. મુમુક્ષુનું તો એક જ લક્ષ્ય, સર્વજ્ઞ જિનેશ્વર વિતરાગ ભગવંતોએ માર્ગનું સ્વરૂપ શું બતાવ્યું છે. એને કોઈ ગચ્છ નથી, એને કોઈ મત નથી, એને કોઈ સંપ્રદાય નથી, એને કોઈ પંથ નથી, એનો કોઈ ઉપપંથ નથી, એને ગચ્છ નથી, સંઘ નથી, સંઘાડા નથી. એ કેવળ આત્મામાં છે. એ પરંપરાનો એક પુરુષ આ કાળની અંદર કોઈ એવા અપવાદરૂપ સંજોગોના કારણે આ ધરતી ઉપર અવતર્યો અને જેણે પોકાર કરીને કહ્યું કે હું કોઈ ગચ્છ મતમાં નથી, હું આત્મામાં છું. આ કહેવું કેટલી બધી હિંમત જોઈએ, કેટલો સત્યનો સાક્ષાત્કાર જોઈએ. આપણને મળેલો પરમ પુરુષ કૃપાળુદેવ આ કક્ષાનો પુરુષ છે એની ઓળખાણ થવી જોઈએ કે આ કોઈ પુરુષ ગચ્છ મતનો નથી, નાત જાતનો નથી, સંઘ સંઘાડાનો નથી, સંપ્રદાયનો નથી, આમન્યાનો નથી, આ દિગંબર કે શ્વેતાંબર, તેરાપંથ કે સ્થાનકવાસી, આ બધાથી પર છે. આ તીર્થંકરની કોટીમાં છે, એની નિર્ગ્રંથની શ્રેણીમાં છે. જે કહે છે કે હું કોઈ પણ ગચ્છ મતમાં નથી, ભૂલશો નહીં એમ કહે છે. ભૂલશો નહીં, મુશ્કેલી તો આપણી છે કે આપણને ભૂલવું સહજ થઈ ગયું છે, સ્વાભાવિક થઈ ગયું છે. ગમે ત્યારે વાત કરીએ તો કે અમારા મામ તમારા મામ, અરે બધામાં જે કીધું હોય એ આ પરમ પુરુષની પરંપરા શું કહે છે. એમણે કહ્યું કે જિન વિતરાગોએ જે પોતાનો મત દર્શાવ્યો છે તે મત આપણે વિચાર કરીએ, કેમ કે જે ઉપાય બતાવ્યો છે એ ઉપાય સચોટ, સરળ અને સુગમ છે. એ ઉપાયથી અનેક આત્માઓ દુઃખથી મુક્ત થયા છે, થઈ રહ્યા છે અને થશે. હવે એક કહે છે કે એનું આપણે અવલોકન કરીએ, એના વિશે થોડો વિશેષ વિચાર કરીએ કે સમ્યક દર્શન શું, સમ્યક જ્ઞાન શું અને સમ્યક ચારિત્ર શું. જગતના જીવો જ્યારે જ્યારે તત્વ બાબતનો વિચાર કરે ત્યારે જુદી જુદી માન્યતામાં પડી જાય કે અમારા મતમાં શું કીધું છે ને તમારા મતમાં શું કીધું છે, ફલાણા ગ્રંથમાં શું કહ્યું છે ને આ ગ્રંથમાં શું કહ્યું છે. કૃપાળુદેવ તો કહે છે જીન વિતરાગોએ શું કહ્યું છે એની આપણે વિચારણા કરીએ, બીજાએ જે કીધું હોય, જીન વિતરાગોએ કહ્યું છે એ વાતની આપણે થોડી સરળથી સમજવા પ્રયત્ન કરીએ. કારણ કે આખા માર્ગનું મૂળ એ આ પત્રમાં દર્શાવેલો આ પેરેગ્રાફ એ વચનામૃતનું મૂળ છે. વિતરાગ દર્શનનું આધારભૂત આ એક સિદ્ધાંત છે. અને આત્મસિદ્ધિ રચતા પહેલા બરોબર 15 દિવસે આ આત્મસિદ્ધિ રચતા પહેલાં મૂળ માર્ગ શું છે એની પરમ કૃપાળુ દેવે રચના કરી. એક નાનું એવું પદ કે ભાઈ તમે બધી વાત સાચી, પણ મૂળ માર્ગ શું છે? અગાઉના પત્રમાં લખ્યું કે મૂળ માર્ગથી લોકો લાખો ગાંવ દૂર છે. જો આ વાત બહુ ગંભીરતાથી આપણે પકડવી જોઈએ અને સમજવી જોઈએ. કૃપાળુ દેવે અવલોકન કરીને કહ્યું કે મૂળ માર્ગથી લોકો લાખો ગાંવ દૂર છે અને મૂળ વાત લોકોના લક્ષમાં નથી, ઉપદેશકના લક્ષમાં પણ નથી. કેટલા ઉપદેશકો હશે, કેટલા સંઘાડા, કેટલા સાધુઓ, કેટલા ઉપદેશકો હશે, બધું વિદ્વાનો કેટલા. કૃપાળુ દેવે એક જ લીટીમાં કહ્યું મૂળ માર્ગ ઉપદેશકોના લક્ષમાં નથી. ઉપદેશકોના લક્ષમાં ન હોય તો એના અનુયાયીઓમાં મુમુક્ષુના સાધકોના લક્ષમાં શું હોય? જેનો સેનાપતિ આંધળો, એનું કટક કૂવામાં. આપણે જેને અનુસરીએ છીએ એને જ ખબર નથી, તો આપણું જ્ઞાન શું હોય? આપણી સાધના શું હોય? આપણી સમજણ શું હોય? આ રીતે વિચારવું પડે. એટલે અહીંયા કે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્રમાં આ ત્રણ જે છે એમાં ત્રણ પાસા, દર્શન, જ્ઞાન અને ચરિત્ર, એમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે, જોર આપ્યું છે સમ્યક દર્શન ઉપર. પણ પછી કૃપાળુ દેવ જે આ છે, કોઈ આવી અદ્ભુત પ્રતિભા એ ધ્યાન દોરે છે કે જોજો એકાંતમાં ન જતા. જો કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે. સમ્યક દર્શનની મહત્તા છે. સમકિતની પ્રાપ્તિ એ મોક્ષનું પ્રવેશ દ્વાર છે, પેલું પગથિયું છે, બધું બરોબર. પણ સમ્યક દર્શનનું ઓળખાણ પણ સમ્યક જ્ઞાન વગર થતું નથી. અને પછી કહે છે કે સમ્યક દર્શન થવાથી જેટલું જ્ઞાન હોય તે જ્ઞાન સમ્યકપણાને પામે છે, ત્યાં સુધી એ જ્ઞાન અસમ્યક છે. મુશ્કેલી થાય ને જરા સમજવામાં, અટપટી વાત આવી ગઈ ને, કોયડો પકડાય નહીં, એટલે એમ થાય કે શું વાત થાય છે, સમજાતું નથી. સમ્યક દર્શનનું ઓળખાણ, સમ્યક દર્શન એટલે શું? પોતાના સ્વરૂપનું ઓળખાણ, શ્રદ્ધાન. આપણે આગળનો પત્ર જોઈ ગયા કે આપ્ત પુરુષના વચન, એની પ્રતીતિ શ્રદ્ધા, એની ભક્તિ, આ પેલું સંકેત છે. પણ એ સમ્યક દર્શનનું ઓળખાણ થયું શેનાથી? તો કે આપ્ત પુરુષના વચનથી થયું. આપ્ત પુરુષના વચન એ સમ્યક જ્ઞાન કે અસમ્યક જ્ઞાન? સમ્યક જ્ઞાન. મૂળ માર્ગમાં કહ્યું છે દેહાદિથી ભિન્ન આત્મા રે. આ વાત જાણીએ આપણે. એ જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન છે. કૃપાળુ દેવની વાતને સમજવા માટે ખૂબ ધૈર્ય, વિચારણા, ચિંતન, ઉપયોગની સૂક્ષ્મતા રાખવી પડશે. એમણે લખ્યું કે એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે, દેહથી આત્મા ભિન્ન છે એ ગમે તે બોલે એનાથી નહીં, એનાથી ભિન્નતા નથી થતી, એ અસમ્યક છે. કારણ કે બોલનારો પણ જાણતો નથી, બોલે તો બધા. દેહને આત્મા ભિન્ન છે, દેહને આત્મા ભિન્ન છે. વાંચ્યું એટલે પતી ગયું, છાપામાં આવી ગયું. અહીંયા તો કોઈ પણ વસ્તુ છાપામાં આવે એટલે બ્રહ્મ સત્ય છે, બસ એમ એને વાંચ્યું છાપામાં. એનાથી સમ્યક દર્શનની ઓળખાણ ન થાય. એટલે લખ્યું કે એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે. સમ્યક દર્શનનું ઓળખાણ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. શેની પ્રતીતિ સમ્યક દર્શનમાં? જે જ્ઞાનથી જાણ્યું તે. જે જ્ઞાને એટલે સદગુરુએ કહ્યું તે, અન્ય નહીં. બરોબર, જો વાતને સમજીએ, પદ સમજીએ, પત્ર સમજીએ, તો આપણને એક અદ્ભુત રીતે આ પુરુષે આપણને વિતરાગ માર્ગ સમજાવ્યો છે કે સમ્યક દર્શન જ્યારે થશે ત્યારે એને સમ્યક જ્ઞાનથી જ ઓળખાણ થશે. એટલે કે કોઈ દિવસ જેવું પોતે પોતાની મેળે પોતાના સ્વચ્છંદથી જ્ઞાન પામી શકે નહીં, પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક જ્ઞાન પામે. અને જ્ઞાનીની આજ્ઞા એ સમ્યક જ્ઞાન કે અસમ્યક જ્ઞાન? સમ્યક જ્ઞાન. બોધ છે એ સમ્યક કે અસમ્યક? તો સમ્યક. કૃપાળુ દેવે એક પત્રની અંદર લખ્યું કે આ જીવને બોધ બે પ્રકારે થાય છે. એક સંસારી જીવોના અભિપ્રાયથી અને બીજું સત્પુરુષોના અભિપ્રાયથી. જે જીવને જગતના જીવોના અભિપ્રાયથી બોધ થાય છે એ મિથ્યાત્વ છે, અને જે જીવોને સત્પુરુષના વચનોથી બોધ થાય છે એને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન કોને થાય? સમ્યક જ્ઞાનથી એને સમ્યક દર્શનનું ઓળખાણ થયું. આપણે કહીએ કે ફલાણો માણસ બહુ નોલેજેબલ છે, ઘણું જ્ઞાન, એનો બહુ મોટો વિદ્વાન. કોઈ પણ પૂછો ને, કોઈ પણ વિષય જગતનું, કોઈ પણ શાસ્ત્ર, આ બધું મિથ્યા જ્ઞાન છે. એના જ્ઞાન પાછળ કોઈ સત્પુરુષનો આધાર નથી, કોઈ બોધ નથી, સંકિતિ પ્રાપ્ત પુરુષનો બોધ નથી. એટલે એને સત્ય દર્શન થશે નહીં, શબ્દ દર્શન થશે, સત્ય દર્શન નહીં થાય. તો વાક્ય બહુ મહત્વનું મૂક્યું છે વચમાં કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે. જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. પ્રતીતિ શેની થઈ? સમ્યક દર્શનમાં પ્રતીતિ છે, પણ થઈ શેની? જ્ઞાને કરીને જાણ્યું. શું જાણ્યું? દેહને આત્મા ભિન્ન છે, એની પ્રતીતિ એ સમ્યક દર્શન છે. પોતાને શંકા વગરની ખાતરી, આ પ્રતીતિ કહેવાય. અને કંઈ પણ અનુભવ પ્રતીતિ ન થાય, માત્ર શબ્દમાં આત્મા બે જુદા છે, ખોડિયું જુદું છે, આ આમ છે તેમ છે, બોલ્યા કર, ગાંગલી ઘાચણે બોલે. ભીખ માગવા વાળો છે ને, એ કહે આપણને બોધના શબ્દો, ન તો એને બોધ થાય, ન આપણને થાય. કોઈને એનાથી સમ્યક દર્શન થયું નથી. અને એ જ વાત પ્રભુએ આત્મસિદ્ધિની અંદર મૂકી છે કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકેતને વર્તે અંતર શોધ. એ સંકેતને પામે, સંકેતનું એને ઓળખાણ થાય સદગુરુના બોધ થકી. સદગુરુનો બોધ એ સમ્યક જ્ઞાન કે અસમ્યક જ્ઞાન? સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે. તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. હવે કહે છે કે જ્ઞાન ગમે તેટલું હોય, કોઈ પણ વ્યક્તિને આ સંસારમાં વ્યવહાર જ્ઞાન ગમે તેટલું હોય, ગમે તેટલા ગ્રંથ, ગમે તેટલા વિષયો, એનું પરિપૂર્ણ જ્ઞાન છે, પણ જો એને સમ્યક દર્શન નથી તો એનું બધું જ્ઞાન સમ્યક કે મિથ્યાત્વ. મિથ્યાત્વ આત્માના જ્ઞાન વગરનું, આત્માના અનુભવ વગરનું, સ્વરૂપની પ્રતીતિ વગરનું જે કંઈ જ્ઞાન છે એ જ્ઞાન કેવળ ને કેવળ સંસારનું કારણ છે, દુઃખના હેતુ રૂપે છે. આજે આપણી પાસે જ્ઞાન ઓછું છે એટલે આપણે બેઠા છીએ એમ નહીં, સત્પુરુષના શરણે, જ્ઞાનીના શરણે, જગતના મોટા મોટા વિદ્વાનો બધા આવે છે, એનું કારણ એની પાસે જ્ઞાનની ઉણપ છે એ નહીં. કદાચ જ્ઞાની કરતા વધારે ગ્રંથોનું જ્ઞાન એની પાસે હશે, પણ એની પાસે સમ્યક જ્ઞાન નથી. એટલે એને જ્યારે સમ્યક જ્ઞાનનો બોધ મળે ત્યારે જ એનું તમામ જ્ઞાન, એકવાર પછી સમ્યક દર્શન થયું તો એને તમામ જ્ઞાન, એ જ્ઞાન સમ્યક થાય છે. આ સમ્યક દર્શનની તાકાત છે. સમ્યક દર્શન થાય એટલે જીવનું મિથ્યાત્વ, અનાદિકાળનું, અનંત જન્મો જન્મનું સમ્યકત્વમાં પરિણમે. જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું તે સમ્યક દર્શન. તને નમસ્કાર, કૃપાળુદેવ કહે છે. જ્ઞાન તો ઘણું હતું પણ ભવ હેતુરૂપ થતું હતું. સમ્યક દર્શન થતા પોતામાં રહેલું તમામ જ્ઞાન એક સમય માત્રમાં એનું જાત્યાંતર થાય, એ મિથ્યાત્વમાંથી સમ્યકત્વમાં પરિણમન થાય, એનું રૂપાંતર થાય, કારણ કે એને સમ્યક દર્શનનું ઓળખાણ થયું. એકવાર આત્માનું ઓળખાણ થયું એટલે જગતનું જ્ઞાન બધું જોયું એ જ્ઞાન મિથ્યા છે એવું એને ભાસ્યા વિના રહે નહીં. સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. તો સાહેબ, સમ્યક દર્શનનું મુખ્યપણું શું કામ તમે કીધું? કે પહેલા સંકિત થવું જોઈએ અને સંકિત થયા પછીનું જ જ્ઞાન છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી આગમ છે. અહીં નવ પૂર્વનું જ્ઞાન પણ વ્યર્થ છે, સંસારના હેતુરૂપ છે, દુઃખના હેતુરૂપ છે. જો જીવને ન જાણ્યો તો, આ જીવને જાણવો, આત્માની ઓળખાણ થવી, અસ્તિત્વનું ભાન થવું, પોતાના સ્વરૂપનું ઓળખાણ થવું, પોતાના નિત્ય નિરંજન શાશ્વત એવા સ્વરૂપની શ્રદ્ધા થવી, એ વિનાનું બધું જ્ઞાન વ્યર્થ છે, ક્ષણિક છે, પર્યાયલક્ષી છે. એટલી જબરજસ્ત વાત દર્શન અને જ્ઞાન એકબીજાને પૂરક છે, એકબીજાની સાથે છે. જ્ઞાન અશુદ્ધ જ છે જ્યાં સુધી દર્શન થયું નથી ત્યાં છે, પણ દર્શન થશે આવા શુદ્ધ જ્ઞાનનો, પોતાના જ્ઞાન નહીં, એ શુદ્ધ જ્ઞાન બીજાનું શુદ્ધ જ્ઞાનનો જ્યારે સંપર્ક થશે ત્યારે પોતાનું આ અંધકાર ટળી જશે, પોતાની જાગૃતિ થશે, સ્વરૂપનું ભાન થશે, અને પછી પોતાનું જેટલું જ્ઞાન છે તે જ્ઞાન સમ્યકપણાને પામશે. પછી સમ્યક જ્ઞાન, પછી જેટલું જ્ઞાનને લીએ, વાંચે, વધારે ને વધારે પ્રયત્ન કરે, ઉત્તરોત્તર એનું જ્ઞાન શુદ્ધ ને શુદ્ધ થતું જાય, એને આધાર મળી ગયો સંકિતનો, સંકેત એટલે સ્વરૂપની ઓળખાણનો, દેહથી જુદા આત્માની પ્રતીતિનો. અંદરની પ્રતીતિ એટલે આંતરિક શ્રદ્ધા. આ કોઈને કહેવાની વાત નથી. સમ્યક દર્શન એ કોઈની સાથે વાર્તાલાપનો વિષય નથી કે મને આમ થયું ને મને તેમ થયું. એ જે કહેતા ફરતા હોય છે ને, એટલું એની જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે. એને કંઈ જ્ઞાન થયું નથી, પણ એને સામા વ્યક્તિ પાસેથી પ્રમાણપત્ર જોઈએ છે. મને આમ થયું, પછી મને આમ થયું, મને આમ થયું, મને તો આમ જ થઈ જાય છે. એટલે ઓલો બાકીનો શું કહે, હામો તો એવો જોઈએ, એની આમ ભટકાણો. આવો ભાઈ હરખા આપણે બે સરખા. એટલે એમ કે હા તમને સંકેત એવું લાગે છે. એટલે ઓલો કહેશે તમે ચોથે ગુણસ્થાનો કહો છો. એટલે કે ના ના તમે તો છઠ્ઠે હોય એવું લાગે છે. લે લપોડ સંગ લાખ, તો કે લે હવા લાખ, કેના બાપનું શું જાય છે. એકબીજા એકબીજાને ગુણસ્થાનકની બધી ભેટ આપ્યા કરે કે તમે સાતમે છો ને તમે બારમે છો. કેને લેવું છે ને કેને દેવું છે, ધર્મની બાબતમાં આવા ખેલ ચાલ્યા કરે છે. કૃપાળુદેવે ઓળખાણ આપ્યું. સૌભાગભાઈ પ્રશ્ન પૂછ્યો, કોઈને સમ્યક દર્શન છે એ કહેતો ફરે, એ પૂજાવે પોતાને, એ પોતાની પ્રસિદ્ધિ સત્કાર કામના બધું એ શરૂ કરે આ ધંધા હોય ના? કૃપાળુદેવે એક જ વાક્યમાં જવાબ આપ્યો, સમજ્યા તે સમાયા. આ સમજણ છે કે દેહ ને આત્મા ભિન્ન છે અને હું દેહ નથી પણ આત્મ તત્વ છું, અરૂપી અદ્રશ્ય અમૂર્ત ચેતન તત્વ છું. શરીર જડ છે, દેખાય છે તે શરીર છે, તે હું નથી. આવું સમજી ગયો, પ્રતીતિ થઈ ગઈ એને. કોઈના પ્રમાણપત્રની આવશ્યકતા નથી પ્રતીતિમાં. કોઈને પૂછવા જવાની જરૂર નથી. કોઈ કહે કે ન કહે, આખી દુનિયા ના પાડે તો એને એમ થાય કે ના હું આત્મા છું. કોઈ કહેશે ના તું શરીર જ છો, જો તારું નામ જો, તારું રૂપ જો, તારો આકાર જો, તારા નામની મિલકત જો, તારો વ્યવહાર જો, કેટલું બધું. આ બધા પુરાવા, આધાર પુરાવા એ સાબિત કરે છે કે તું નામરૂપ શરીર છો, દેહધારી છો. તો પણ એ કહેશે કે ના એ ખોટું છે, એ સ્વપ્ન છે, હું આત્મા છું, મારું કંઈ ન હોઈ શકે. પરિગ્રહ મારો નથી, પુત્ર મારા નથી, સંતાનો મારા નથી, સ્ત્રી પરિવાર મારો નથી, કશું જ મારું નથી, મારું હોઈ શકે નહીં. એવી અંતરમાં અવિચળ શ્રદ્ધા, અવિહળ શ્રદ્ધા, આ સંકેતનું લક્ષણ છે. કોઈ કે એટલે સંકેત નથી, પોતાની શ્રદ્ધા. અને પ્રતીતિ કહેવાય છે, પ્રતીતિને પુરાવાની જરૂર નહીં. જ્યારે પોતાને કોઈ વસ્તુ પ્રતીત થાય ત્યારે એને પુરાવાની જરૂર નહીં. ઘણા લોકોને અંતરની આવી એક સૂઝ ઉભરાય. એ એમ કહે કે આ કરવું, કે કોઈ વાર આપણે પૂછાય એની વ્યાપ, તો કોઈ જ્ઞાની પુરુષ એમ કહે કે હું કારણ તમારા જાણતો નથી પણ આ તમારે કરવું ન જોઈએ. આપણે કંઈ આ કરશું, અમે જઈએ ન જઈએ ન જશું, એની પ્રતીતિ છે, એનો પુરાવો ન મગાય. તમને પુરુષમાં શ્રદ્ધા છે, જો એની શ્રદ્ધા છે તો એની પ્રતીતિમાં કેમ શ્રદ્ધા નથી? આ મોક્ષ માર્ગ છે, સાધક આ માર્ગે ચાલે છે. તો અહીંયા કહે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન એ તો દુઃખના હેતુરૂપ છે. નવ પૂર્વનું જ્ઞાન હોય તેથી શું, શાસ્ત્રો ભણ્યું હોય તેથી શું, એને તો સમ્યક દર્શનનું ઓળખાણ નથી, પોતાના આત્માની પ્રતીતિ નથી. એ વર્તે છે તો દેહ રૂપે, એના આચારો બધા દેહ સ્વરૂપના છે. હવે જે દેહના લક્ષણ છે, દેહનું લક્ષણ છે ભોગ, ભોગ ભોગવવાનો, પાંચે ઇન્દ્રિયોના વિષયથી સારું સારું જોવાનું, સારું સારું ફળવાનું, સારું સારું ઓઢવાનું, રોજે રોજ નવા નવા ઈચ્છાઓ કરવાની, આજ લાલ ને કાલ લીલા ને પરમદી પીળા ને પરમદી વાદળી મેઘધનુષના રંગની જેમ આવા વસ્ત્રો બદલાવાને જેમ સિનેમાના નટને કેમ કોસ્ચ્યુમ્સ હોય હજારો પ્રકારના, જ્ઞાનીને ન હોય. જ્ઞાનીનું અસલ સ્વરૂપ તો નિર્ગ્રંથ છે, પણ એની પોતાની સંપ્રદાયની મર્યાદાના આધાર ઉપર કોઈ સફેદ વસ્ત્ર પહેરે, કોઈ પીળું પહેરે, કોઈ કેસરી પહેરે, કોઈ લીલું પહેરે અને કોઈ લાલ પહેરે. ધાર્મિક માન્યતા અનાસ, પણ એ સિવાય એનું બીજું કંઈ ન હોય, એમાં ચટપટા રંગ ન હોય, એની અંદર કોઈ બીજું અદલ બદલ આવું બધું નિત નવું 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 રોજે રોજ કંઈક ને કંઈક એ ન હોય. આ બધા ચાળા છે એ ભોગના ચાળા છે, વૈરાગ્યના નથી, વિરતીના નથી. આ વિરતિ ધર્મ છે, વિતરાગનો ધર્મ એ વિરતિ ધર્મ છે. એક પણ પદાર્થ પ્રત્યે આસક્તિ પણ નહીં, મમત્વ પણ નહીં, મોહ પણ નહીં. એનો ઉપયોગ આવશ્યક હોય તો જ, અતિ આવશ્યક ચાલતું ન હોય તો જ, દેશકાળની અપેક્ષાએ મર્યાદા રાખીને. જેમ સાધુને વસ્ત્ર શા માટે ધારણ કરવા, લોક મર્યાદા માટે, એના પોતાના શણગાર માટે નહીં, પોતાની પર્સનાલિટી માટે નહીં, માત્ર એક મર્યાદા જળવાઈ રહે. સામાજિકનો એક એનો નિયમ છે. લોક આપણા જય વિરાયના સૂત્રની અંદર પ્રાર્થના સૂત્રમાં એક શબ્દ આવે છે, લોગ વિરુદ્ધ ચાવો. મારો વ્યવહાર લોકોની વિરુદ્ધ ન હોય, ભલે સાચો હોય પણ મર્યાદામાં હોવો જોઈએ, દેશકાળની મર્યાદા. તમે જંગલમાં રહેતા હો તો નિર્વસ્ત્ર રહ્યો, તમે લોકોમાં રહેતા હો તો એના પ્રમાણેની મર્યાદાથી તમે રહી શકો છો. આવી અનેક પ્રકારની મર્યાદાઓ ધર્મની અંદર મૂકવામાં આવી છે, પણ સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલે જે જ્ઞાન હોય એ બધું જ્ઞાન રૂપાંતર થાય, મિથ્યાત્વમાંથી સમ્યકત્વમાં પરિણમન થાય. જે જ્ઞાન હોય શુદ્ધ થતું જાય, અત્યાર સુધી મિક્સ જ્ઞાન હોય એની બદલે સમ્યક દર્શન પ્રાપ્ત થાય, એટલે આ સાચું ને આ ખોટું, આ સત્ય ને અસત્ય, આ નિત્ય અને અનિત્ય, આ હિતકારી અને અહિતકારી, આ જ્ઞેય અને હેય, એવો વિવેક આત્મામાં જાગે, એ ભેદ કરી શકે, આને કહેવાય ભેદ જ્ઞાનની અવસ્થા. સંકેતી આત્મા એ ભેદ જ્ઞાની છે. હવે એને પોતાના હિતમાં શું અને પોતાના અહિતમાં શું એનો બે તફાવત કરી શકે છે. જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતું જાય છે, અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે, અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મ સ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાદ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. કેટલું સ્પષ્ટ મૂક્યું, એને વિવેક આવ્યો. જેમ આવી પ્રતીતિ જીવની રે, શું જીવની પ્રતીતિ આવી તને? સમ્યક દર્શનનું ઓળખાણ શું થયું? કેવી રીતે આત્મા જાણ્યો? તે એક જ દેખાય છે, બીજું દેખાતું નથી. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. એને પ્રતીતિ આવી. શું આવી? કે આ આત્મા મેં જાણ્યો છે, જે હું છું એ સર્વથી ભિન્ન છે. આ લોકના તમામ રૂપી પદાર્થો છે જે 14 રાજલોકમાં, એ બધાથી આત્મતત્વ ભિન્ન છે, આરૂપી છે, અદ્રશ્ય છે, અમૂર્ત છે અને અસંગ છે. એને જીવવા માટે, એની પૂર્ણતા માટે, કોઈના સાથની જરૂર નથી, કોઈના સંગની જરૂર નથી. આત્મા અસંગી છે. વર્તમાનમાં આત્મા સંગી છે, એ સંગીપણું એનું અજ્ઞાન છે. મૂળ સ્વભાવે એ અસંગી છે. આ સમ્યક દર્શન એનું શુદ્ધ થયું અને એને કારણે એનું ચારિત્રનું વીર્ય ઉલ્લસતું જાય છે. એ ઉલ્લસતું જાય છે એટલે એને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ આવે છે. સમ્યક ચારિત્ર તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ મારો, હું સર્વથી ભિન્ન છું અને અસંગ છું, આ મારું સ્વરૂપ, આ મારી પ્રતીતિ. એ હવે સ્થિર સ્વભાવ થવો જોઈએ. કોઈ વાર આવું આવે, ઉછાળો આવે કે હું સર્વથી ભિન્ન છું, પણ પછી એ ભિન્નતા જળવાય નહીં. ફરી આ મારા છે, આ ઘર મારું છે, આ પદાર્થ મારો છે, આ મમત્વ જાગે છે. હું સર્વથી ભિન્ન છું એ બોલ્યો હું, પણ સમ્યક દર્શન શુદ્ધ નથી હજી. શુદ્ધ નથી. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. અસંગ હું અસંગ છું અને અસંગતામાં જ મારી પૂર્ણતા છે. તો તરત એમ થાય કે મારું આ વસ્ત્ર ક્યાં ગયું, મારું આ સાધન ક્યાં ગયું. કેમ કે આપણને એનાથી પૂર્ણતા લાગે છે. હકીકતની અંદર આત્મા પૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે, પરિપૂર્ણ છે. એની પૂર્ણતામાં જગતના એક પણ પૂદગલ પદાર્થના એક પણ પરમાણુની આવશ્યકતા નથી. સિદ્ધ પરમાત્મા જ્યારે પૂર્ણ છે ત્યારે સિદ્ધ પરમાત્માને કયા પરમાણુનો સંગ છે? સિદ્ધ શિલા ઉપર રહેલા અનંત મુક્ત આત્માઓને શેનો સંગ છે? કશું જ નથી. દેહનો સંગ પણ નથી તો શેનો સંગ છે? કેવળ પોતાના ગુણો, પોતાનો પૂર્ણ સ્વભાવ. તો કે જેથી સમ્યક ચારિત્ર એટલે શું? આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે. જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થાય તેમ ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતો જાય છે. શબ્દ સમજાય છે? જેટલી સમ્યક દર્શનની શુદ્ધિ એટલું ચારિત્ર પ્રત્યે સ્વયં અંદરનું જે બળ છે, આત્માનું વીર્ય છે, એ ગુણ છે આત્માનો, એનામાં જબરજસ્ત શક્તિ આવે છે અસંગ થવાની, અસંગ રહેવાની, અસંગ રીતે જીવવાની, સર્વથી ભિન્ન જીવવાની. એક અદ્ભુત ખુમારી. આનંદ ગંજી કે ઉતરે કબહુના ખુમારી, લાલી જાગે. હવે એને કોઈની પડી નથી. જગતનો કોઈ પદાર્થ એને રોકી શકતો નથી, એને આકર્ષી શકતો નથી. અહીંનું વીર્ય જાગે છે, આત્માનો વીર્ય ગુણ જાગે છે. આ મારાથી થશે કે નહીં આવો કોઈ પ્રશ્ન જ નથી. એકવાર સમ્યક દર્શન શુદ્ધ થાય એટલે ચારિત્ર ગુણ એનું પરિણામ છે. ફૂલ ખીલે એટલે એની અંદરથી પરિમલ નીકળે એનું પરિણામ છે. એમાં પછી બીજું કરવાનું હોતું નથી. કેરી પાકે એટલે મીઠાશ જ હોય, એને મીઠાશ ઉમેરવાની ન હોય, એને માટે બીજો પ્રયત્ન ન હોય, કેરી પકાવવાની હોય એટલું જ હોય. એમ સમ્યક દર્શનથી આત્માને બરોબર પકાવ્યો છે જેણે પોતાના આત્મદ્રવ્યને, એની અંદર આ બધા ગુણો આવે. પરિપૂર્ણ વિતરાગતા, પરિપૂર્ણ સુખ સાધન, પેલું પદ કીધું છે ને, પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ માને, સંપૂર્ણ બધી જ વસ્તુ પૂર્ણ છે. એ કહે છે એવો સ્થિર સ્વભાવ થાય છે અને જ્યારે અત્યંત સ્થિર થાય, હવે ડગતો નથી, અટળ, તે પુરુષ શાંત થાય છે, તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અટળ થાય છે. સૌભાગભાઈના છેલ્લા પત્રમાં કૃપાળુદેવ લખે છે. તો કહે છે એવો અટળ થાય, એનો ચલ સ્વભાવ અચલ સ્વભાવની અંદર પરિણમિત થાય, રત્નાક 913માં આવે છે. એની ચલ સ્વભાવ અત્યાર સુધી આત્માની ચલ ધારા છે. આપણી પરિણામની ધારા ચલ છે. ચલ એટલે નિમિત્ત આવતા આપણી ધારા ખસી જાય છે, સ્વભાવમાંથી ખસી જાય છે, ટ્રેક બદલાઈ જાય છે, રાગ દ્વેષમાં સરી પડે છે, મોહમાં સરી પડે છે. હવે અચલ ધારા છે, એનું મન એટલું બધું સ્થિર છે. જેમ પેલી ગંગા સતી કહે કે મેરુટો ડગે જેના મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે. આખું બ્રહ્માંડ તૂટી જાય 14 રાજલોકનો, તો પણ આનો અટળ સ્વભાવ, અચલ સ્વભાવ ડગે નહીં, કદી અસ્થિર ન થાય. એનો આત્મા આવી રીતનો રહે. આ ચૈતન્યનું સ્વરૂપ, આ સમ્યક દર્શન શુદ્ધ થાય, સાચું ઓળખાણ આત્માનું થયું હોય તો ભીતિ ન પામે. પછી ઉપસર્ગમાં સ્થિર કેમ રહેતા હશે? ગજ સુકુમારના માથે સગડા સળગાવે કે મેતારજ મુનિની વાધરી બાંધીને મગજની નસો તૂટતી જાય, ચલિત ન થાય, પરિણામની ધારા ચલિત ન થાય. તો ત્યાં એ કહ્યું છે કે એવો સ્થિર સ્વભાવ, પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે. કાષ્ઠ શિલાકાનો ઉપસર્ગ ભગવાન મહાવીરને, સ્કંદક મુનિને જીવતા ચામડી ઉખેડી જાય, મુનિના શિષ્યો ઘાણીમાં પીલાય, નીચોવાઈ જાય, સુકોસલ મુનિને શિયાળ લોમડી શરીરનું એક એક અંગ કાતરી જાય, ત્યારે અંદર રહેલો ચૈતન્ય તત્વ, આત્મતત્વ સ્થિર છે, અસંગ છે. અદ્ભુત આપણે આ બધું વાંચીએ છીએ. આવા બધા આપણને જીવનચરિત્રો શાસ્ત્રકારોએ, જ્ઞાની પુરુષોએ પોતાના જ્ઞાનમાં જે જળવાયેલા હતા એ મૂક્યા છે. ભગવાન મહાવીર એમ કે કામદેવને માટે કેટલા ઉપસર્ગ આવ્યા હતા, અને આખી રાત્રિ એણે સામાયિક કરતા કરતા કેટલા ઉપસર્ગ સહન કર્યા છે, અને સ્થિરતા અને સમતા જાળવી છે. એ જો ભગવાનના બોધમાં ન આવે તો આપણને શું ખબર પડે કે કરોડપતિ એવો, ધનપતિ એવો શ્રાવક પણ પોતાની સામાયિકમાં સ્થિર છે, અસંગ છે, ન ખબર પડે. આ બધા સમજાવવા માટે છે. સમ્યક દર્શન જો શુદ્ધ થાય તો સમ્યક ચારિત્ર એ તો સ્વયં થાય. અને આપણને આશ્ચર્ય થાય, આને આમ કેમ કર્યું હશે, આ કેમ રિયાઝ, કાંઈ બોલમાં, એનું સમ્યક દર્શન શુદ્ધ છે. આ તો આપણું અજ્ઞાન છે કે એને શું થયું હશે, કાંઈ નથી થયું, એને થાય શું, એનો વીર્ય ગુણ જાગ્યો છે. અને એ જ્યારે જાગે ત્યારે જગતના જે કાંઈ બીક વગેરે બધું હોય છે એ એકેય અવગુણ રહેતા નથી. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શું નિર્ગ્રંથ મુનિની ધૂન લાગે છે. માં વીર્યની હવે વાત નથી, મારામાં કેટલી તાકાત ને હું શું ફેસ કરી શકીશ ને ગમે તેવા. અરે સમ્યક દર્શન જેનું શુદ્ધ છે એને તો આવા વિકરાળ ઘાતકી પશુઓ પણ પરમ મિત્રનો જાણે પામ્યા યોગ છે. એ કઈ તાકાત છે એની? હાથમાં બંદૂકો હતી, શસ્ત્રો હતા, બોડીગાર્ડ લઈને ગયા હતા? નહીં, સમ્યક દર્શન. હું તો અજર અમર આત્મા છું, દેહ મરે છે, હું નથી મરતો. આ આપણું જ્ઞાન અત્યારે સમ્યક દર્શનના ઓળખાણ વિનાનું જ્ઞાન મિથ્યાત્વ છે. સમ્યક દર્શન પછીનું આ જ્ઞાન છે, શુદ્ધ છે. આટલો ફેર. શબ્દ જ્ઞાનીને પણ હોય, અજ્ઞાનીને પણ હોય. વાણી જ્ઞાનીની પણ હોય, અજ્ઞાનીની પણ હોય. પણ અજ્ઞાનીની વાણી પૂર્વાપર વિરોધ, સવારે કાંઈ બોલે, બપોરે કાંઈ બોલે, સાંજે કાંઈ બોલે, એક જગ્યાએ કાંઈ બોલે, બીજી જગ્યાએ કાંઈ બોલે, કેમ કે ફરતું ફરતું બોલે, જેને જેમ ગમે એમ બોલ્યા કરે, જ્યાં જેવું પ્રિય લાગે. કેમ કે એ હોડમાં જ પોતાની સિદ્ધિની, પોતાની પ્રસિદ્ધિ, પોતાના સત્કારની, પોતાના મનાવાની, પોતાના પૂજાવાની, એટલે જેવો ખેલ, જેમ રાજકારણના લોકો ખેલ કેવો નાખે કે ભાઈ મતને નજરમાં રાખીને ખેલ રાખો, એમ આને પણ પોતાનું કામનાઓ છે જે અંદર, એને માટે ખેલ નાખ્યા કરે છે. આ બધી પરિસ્થિતિની અંદર એ કહે છે કે જ્યારે સ્થિર સ્વભાવ પ્રગટે છે, સેના આધારે? સમ્યક દર્શનની શુદ્ધતાના આધારે. અને સ્થિર સ્વભાવનું લક્ષણ શું? એનું વીર્ય ઉલસતું જાય છે. હવે વીર્ય શરીરલક્ષી બન્યું નથી, એટલે જબરજસ્ત તાકાત એને આવે છે, સર્વથી ભિન્ન અને અસંગ. અને એ નિજ પદમાં લીન થાય છે. શરીર પદથી છૂટે, દેહ પદથી છૂટે અને નિજ પદમાં લીન થાય, સર્વ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મ સ્વભાવરૂપ મોક્ષમાં, પરમ અવ્યાબાધ સુખના અનુભવ સમુદ્રમાં એ સ્થિત થાય છે. હવે એને સુખ મળે છે, દુઃખ નથી મળતું. આ બહારના સંજોગો, પરિસહના અને ઉપસર્ગના, એ દુઃખના છે. પણ જ્ઞાનીઓ કહે છે એ મહાસુખની અંદર, સુખના સમુદ્રમાં લીન થાય છે. પોતાના આત્માની અંદરનો જે સુખ નામનો ગુણ છે, સુખધામ અનંત, અનંત સુખનું ધામ આ આત્મા છે, બળ સુખધામ, આવાની અંદર લીન થતા પોતે સર્વ કલંકથી રહિત થઈને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની અંદર એના અનુભવમાં ડૂબે છે. જગતનું દુઃખ તો જગતની પાસે રહી ગયું, દુઃખ સંજોગોમાં રહી ગયું, દુઃખ સાધનોમાં રહી ગયું. પણ જેને આવું સમ્યક દર્શનની શુદ્ધતા પ્રાપ્ત થાય છે, એને જગતના દુઃખ કે દુઃખના કારણો કે દુઃખના સાધનો સ્પર્શી શકતા નથી. આવી અદ્ભુત તાકાત સમ્યક દર્શનની છે. આના ઉપર હજી આગળ વાત મૂકે છે, વિશેષ અવસર લઈશું. આ ઘડિયાળ બંધ છે. બસ મળતા.